પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમસારના કળશ 211-212 નો સાર.
નિર્દોષ આત્મતત્વ જયવંત છે કે જેને સંસારને અસ્ત કર્યો છે, જે મહામુનિગણના અધિનાથના અર્થાત રણધીરના હૃદયાંગણમાં બિરાજે છે, જેને ભવના કારણે બચી દીધું છે, જે એકાંતે શુદ્ધ પ્રગટ થયું છે અર્થાત સર્વથા શુદ્ધ રૂપે સ્પષ્ટ જણાય છે, અને જે સદા નિજ મહિમામાં લીન હોવા છતાં સમ્યક દ્રષ્ટિઓની વચ્ચે
એમાં કોઈ જાતનો અર્થ નથી, કોઈ જાતનો દોષ નથી. એવું જે આ ચૈતન્ય તત્વ નિર્દોષ છે અને જયવંત છે, એમાં કોઈ જાતનો દોષ અંદર પ્રવેશ કર્યો નથી. એવું આ અનગ પાપ વગરનું એવું નિર્દોષ જે આત્મ તત્વ છે, એ સદા એ જયવંત છે. એનો કોઈ દી નાશ થતો નથી, એનો સદા એ જય વર્તે છે. એ ગમે તેવા વિભાવની વચ્ચે રહે કે અનેક જાતના શરીરો ધારણ કરે, તો પણ તે ચૈતન્ય તત્વ સદા જયવંત છે. એને કોઈ જાતનો દોષ લાગતો નથી, તે સદાને માટે નિર્દોષ છે. એવો આત્મતત્વ એને તો ગ્રહણ કર, એનું વારે વારે આત્માનું પદ્મપ્રભ માળધારી દેવ એની મહિમા કરે છે કે આ આત્મતત્વ કેવું છે, આવું નિર્દોષ છે, એનો તને મહિમા કેમ નથી આવતો. આ આત્મતત્વ સદાને માટે નિર્દોષ છે અને તે જયવંત છે. એ આત્મતત્વ ક્યાં બિરાજે છે કે સદા શુદ્ધ પ્રગટ છે અને તે સમ્યક દ્રષ્ટિઓની ગોચર છે. શું થઈ ગયો છે? પ્રગટપણે એને જે ઓળખે એને પ્રગટપણે સંસારનો અસ્ત થાય, સંસાર નાશ થાય, અને એ વસ્તુ રૂપે પણ એ સંસારનો એને એનો અસ્ત જ છે. એમાં સંસાર એમાં ઉભો થયો જ નથી, સંસારનો અસ્ત પણ છે. સંસાર એમાં છે જ નહીં, સંસારને નાશ કરી દીધો છે. સંસાર કોનો છે? સંસાર આત્મામાં છે જ નહીં. સંસાર તો આ બધું શરીરને લઈને ને આ વિભાવને લઈને સંસાર છે, બાકી સંસાર એના આત્મામાં બિલકુલ નથી. આત્મા તો સદાને માટે મુક્ત છે, દ્રઢ સદાને માટે મુક્ત છે. એને તો ઓળખતો તને મુક્તિની દરિયાઓ પ્રગટ કરશે, પણ તેને ઓળખતો નથી એટલે તને બંધન થયું, બંધાઈ ગયું, શરીર ધારણ કર્યું, ભાવ ધારણ કર્યા, વિભાવમાં જાણે હું અટવાઈ ગયો, એવું બધું થઈ ગયું છે. એ તું એનાથી છૂટો પડી જાય કે છૂટો જ છું અને તારામાં સંસાર નથી, સંસાર અસ્ત છે, અને તું પ્રગટ કર અંદરથી તારી પર્યાય પ્રગટ થશે તો પ્રગટપણે એ અસ્ત થઈ જશે સંસાર કરો રહેશે જ નહીં. મુનિવરો ને એના અધિનાથ જે ગંધરો એના હૃદય અરવિંદમાં સ્થિત છે, એની ઉપમા આપે છે. દરેક મહામુનિના હૃદયમાં હોય છે દેવું આત્મા તો, પણ એની ઉપમા જે મહામુનિના અધિનાથ લીધા છે એની ઉપમા આપે છે. એના હૃદયમાં સ્થિત છે એને જે પ્રગટ કર્યો છે આત્મા જે સદા શુદ્ધ જયવંત છે, એ ગણધરોએ જે પ્રગટ કર્યો છે આત્મા એના હૃદય અરવિંદમાં એના હૃદય કમળમાં બિરાજે છે. એ આવો ભગવાન આત્મા નિર્દોષ ભગવાન આત્મા પરમેશ્વર એના હૃદય કમળમાં બિરાજે છે, એની અનુભૂતિ કરે છે. ક્ષણે ક્ષણે આત્માની અનુભૂતિ કરી રહ્યા છે અને એના હૃદય કમળમાં એ આત્મા આવો સહજ જયવંત બિરાજે છે. મહામુનિઓને બિરાજે છે પણ એને મોટાની ઉપમા આપે છે કે એના હૃદય કમળમાં બિરાજે છે. એને જે એના અધિનાથ છે મુનિઓના એના હૃદય કમળની અંદર આ આત્મા બિરાજી રહ્યો છે. સાધક છે જે ઊંચા થાય એની ઉપમા આપી દીધી છે. અને ઠેકાણે તીર્થંકરોની ઉપમા આપે છે. તીર્થંકરો તો પૂર્ણ થઈ ગયા છે એટલે સાધકની ઉપમા આપે છે. હૃદય કમળમાં આવો આત્મા આત્મા એવો નિર્દોષ આત્મા જ્ઞાન ગુણથી અનંત ગુણોથી ભરપૂર છે અને તે સદા જયવંત છે. આ તે જયવંત છે એની અનુભૂતિ છે, ગણધર્વને એની અનુભૂતિ છે અને તે સદાય એનો શું વિચાર કરતો આવો આત્માની મહિમા કરતો છે. એને તીર્થંકરો એ સાધ્યો છે, એને ગણધર્વો એ સાધ્યો છે. માટે એ આત્મા કેટલું ઊંચું કે સર્વોત્કૃષ્ટ કે જે પૂર્ણમાં પૂરા એવા તીર્થંકરો અને પૂર્ણ પવિત્રતામાં પૂરા એવા તીર્થંકરો એ જેને સાધ્યો છે અને ગણધર્વો પણ જે સાધક દશામાં સાધક દશા સાધી રહ્યા છે એને પણ એને સાધ્યો છે એવા આત્માને જે સાધી રહ્યા છે. માટે એ આત્મા કેવો હશે એમ કરીને આત્મા આપે છે કે જે આત્માની મહિમા તીર્થંકરોને આવે છે, જે આત્માની મહિમા ગણધર્વોને આવે છે, એ આત્મા કેવો છે? જે આત્માને ચક્રવર્તીઓ સાધી રહ્યા છે, બહારથી પૂર્ણ ઢગલા હોય તોય પણ એ આત્માને સાધવાને માટે બધા પૂર્ણ બહારના છોડીને જંગલમાં એ આત્માને સાધવા જાય છે. માટે એ આત્મા કેવો હશે? મહિમા એવો મહિમા વાળો આત્મા એ જે મહાપુરુષો છે એના હૃદયમાં બિરાજી રહ્યા છે અને આ સાધકનો ભાવ જેવો આત્માને સાધી રહ્યા છે એવા ગણધર્વના હૃદયમાં કે છે આત્મા બિરાજી રહ્યો છે એવો મહિમાવંત આત્મા જેને જે પૂર્ણશાળી જીવો પણ જેને સાધી રહ્યા છે, તીર્થંકરો સાધી રહ્યા છે. તીર્થંકરોને બધા દેવો હાજર ગર્ભ કલ્યાણિક જન્મ કલ્યાણિક દીક્ષા કલ્યાણિક બધા કલ્યાણિકો જેવા આવતા એવા તીર્થંકરો પણ બધું છોડીને આત્માને સાધવા જાય છે. આ બધી કે બહારના પૂર્ણને હું શું કરું? આ પૂર્ણ કે મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપને સાધવા માટેની પૂર્ણતા કરવાને માટે મને અંદરથી તો હું છૂટો છું પણ બહારથી પણ છૂટવાને માટે હું બધા ત્યાગથી ત્યાગ કરીને અંદર જંગલમાં આત્માને સાધવા જવાનું. કે આત્માની સાધના કેવી રીતે થાય છે? એકલો જંગલમાં એકલો આત્માની આરાધના કરો એમાં આત્મા સધાય છે. માટે તીર્થંકરો પણ આત્માને સાધવા માટે જંગલમાં ચાલે જાય છે. માટે એ આત્મા કેવો સર્વોત્કૃષ્ટ ને મહિમાવંત છે કે એક આત્મા સાધવાને માટે મહાપુરુષો પણ બધું છોડીને ચાલે જાય છે. એનું જેને મહત્વ લાગ્યું છે આત્માને, બીજા કોઈનું મહત્વ નથી. જગતમાં કોઈ પુણ્યનું મહત્વ એમને લાગ્યું નથી. એક આત્માનું મહત્વ લાગ્યું છે કે જે અનાદિનો છે હોવા છતાં પણ પ્રગટપણે બધી પૂર્ણ રીતે પ્રગટ નથી થયો ત્યાં સુધી પૂર્ણતાને સાધવા માટે જંગલમાં ચાલ્યા જાય છે. માટે એવો આત્મા બધો સ્વર મહિમાવંત સ્વરૂપ છે અને એની સાધના બધાએ કરવા જેવી છે. જગતમાં સર્વોત્કૃષ્ટ હોય તો એ આત્મા છે. એ બીજા છે એનું કારણ જે વિખ્યાત દર્શનમાં અને ચરિત્ર એના ભાવના કારણો છોડી દીધા છે. એમાં જે પરિણતિ એમાં જાતિથી એકત્વ બુદ્ધિ અને અસ્થિરતા એને ભાવના કારણ છોડી દીધું છે. હવે એને ભાવ થવાનો નથી. અલ્પ અસ્થિરતા કોઈ સાધકને હોય તો એ તોડીને કેવળ જ્ઞાન પામવાના છે. માટે ભાવનું કારણ છોડી દીધું છે. ભવનું કારણ અનાદિનું છે જ નહીં, અંદર લાગ્યું નથી. અને ભવનું કારણ જે પર્યાયમાં છે માત્ર એના કારણો જેને તજી લીધા છે હવે ભવ થવાનો નથી. બસ અનંત કાળથી અનંત ભવો થયા કે જે પોતાને ઓળખો નહીં એટલે પોતે એવો ને એવો શુદ્ધ હોવા છતાં પોતે પોતાને ઓળખો નહીં. માટે આવા ભવો થયા અનંતા હવે એ ભવનું કારણ છોડી દેવું છે. હવે એ ભાવ કોઈ દી થવા નથી. ગયો કાળ ગયો, હવે બાકીનો જે કાળ ગયો એ પણ અનંત અનંત છે. સાધી અનંત અનંત સમાધિ સુખમાં અનંત કાળ સુધી હવે સમાધિ સુખ પ્રગટ થાય છે. હવે આ ભાવના કારણો છૂટી ગયા છે, છોડી દઉં છું. અનંત સાધી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત થાય છે. અનંત દર્શન અને અનંત જ્ઞાન થી એ સ્વરૂપમાં બિરાજે છે. એવી જાતનું સ્વરૂપ, એ ભગવાનનું સ્વરૂપ પ્રગટ થાય છે, આત્માને સાધવાથી કાંતે શુદ્ધ પ્રગટ થાય છે. એ કાંતે શુદ્ધ પ્રગટ છે. શુદ્ધ તો છે પણ એકાંતે શુદ્ધ પ્રગટ થયું છે. શુદ્ધતા ત્યારે બાજુથી પ્રગટ થાય, શુદ્ધતાનો અનુભવ થાય છે, શુદ્ધતા દેખાય છે, શુદ્ધતા ભણાય છે, શુદ્ધતા બધી રીતે શુદ્ધતાથી ભરેલી ચૈતન તત્વ કે છે. શુદ્ધતા એકાંતે શુદ્ધ પ્રગટ થયું છે, એમાં કોઈ પ્રકારે અશુદ્ધતાનો અંશ નથી. એના દ્રવ્યમાં તો અશુદ્ધતા નથી, પણ પ્રગટ થઈને અનુભૂતિમાં પણ મને કે છે એની અશુદ્ધતાનો કોઈ અનુભૂતિ, અશુદ્ધતાની અનુભૂતિ આવતી નથી. એકાંતે શુદ્ધ પ્રગટ થયું છે. વર્જ્ઞાન નથી ત્યાં અલ્પ છે તો એને ગૌણ કરે છે. એકાંતે શુદ્ધ પ્રગટ થયું છે. ક્યાંય ભાવ ને અવકાશ નથી. કેવળ જ્ઞાન પ્રગટ થાય બધી રીતે શુદ્ધ. સાગર દશામાં ગૌણ પણ અશુદ્ધતા એને શુદ્ધતા વિચારે જ્યારે શુદ્ધતા પણ એનું મહત્વ માનતા નથી. એટલે એવી જાતની એને અંદર દરેકમાં સત ચારિત્રમાં નિયમમાં તપમાં સંયમમાં બધામાં એને આત્મા જ ઉદભરે છે. એવા અશુદ્ધ દ્રષ્ટિ, જેની દ્રષ્ટિ શુદ્ધ થઈ છે, જેનું જ્ઞાન શુદ્ધ, જેના ચારિત્રમાં શુદ્ધતા છે, જેના જ્ઞાનમાં શુદ્ધાત્મા, જેના દ્રષ્ટિમાં શુદ્ધાત્મા, જેના ચારિત્રમાં શુદ્ધાત્મા, દરેકમાં શુદ્ધાત્મા જ વસી રહે છે. એવા એવા મુનિને કહે છે બધે આત્મા જ મુખ, ઉર્ધ્વને ઉર્ધ્વ રહે છે, શુદ્ધાત્મા જ સદા મુખ્ય રહે છે, બધું ગમન જ રહે છે. એની પરિણતિમાં એ જ વસી રહ્યો છે આત્મા જ. એના હાલવામાં, એના બોલવામાં, એના ચાલવામાં બધામાં આત્મા ઉર્ધ્વ રહે છે. એના વિહારમાં બધામાં આત્મા ઉર્ધ્વ રહે છે. કોઈ શિક્ષા દીક્ષા એમાં હોય તેને આત્મા જ ઉર્ધ્વ રહે છે, બીજું બધું એની ગૌણ રહે છે. પછી કાર્યમાં કહે છે શુદ્ધાત્મ દ્રવ્ય જ મુખ્ય રહે, બીજું બધું ગૌણ રહે છે. જેની દ્રષ્ટિ શુદ્ધ નથી, જેની દ્રષ્ટિ પર તરફ છે આત્મા તરફ, એને બધામાં એને બાહ્ય દ્રષ્ટિ જ મુખ્ય રહે છે. દરેકને એક એક કઈ કાર્ય કરે તો મેં કેવું કર્યું, અહીંયા એની દ્રષ્ટિ રહે. આમ શુદ્ધાત્મ દ્રવ્ય જેને શુદ્ધાત્માની પરિણતિ પ્રગટ થઈ, એને દરેક ઠેકાણે શુદ્ધાત્માની પરિણતિ અને શુદ્ધાત્મ દ્રવ્ય જ મુખ્ય રહે છે. શુદ્ધાત્માની પરિણતિની સાધના અને શુદ્ધાત્મ દ્રવ્ય જ મુખ્ય રહે છે. માટે એને રાગનો નાશ થઈ ગયો છે એમ કહે છે. રાગ છે કે નહીં એવા મુનિ ને એમ કહે છે. પછી માટે એમ સિદ્ધ્યું કે એવા મુનિરાજને રાગનો નાશ થઈ ગયો છે. રાગ છે કે નથી, શુભાવમાં આત્મા જ ઉર્ધ્વ છે, તો પછી એવા ભય ભય હર, ભવના ભયને હરનારા એવા ભાવી તીર્થાદિના અથવા એવા અભિરામ, એવા મનોહર પોતાના સ્વરૂપમાં અભિરામ અને સુંદર મનોહર છે. નીચે લખી અભિરામ કર્યો હોવાથી આવા ભાવી તીર્થંકર, ભવિષ્યમાં જે તીર્થંકર થવાના છે એવા મુનિની અહીં વાત લીધી છે. માટે એમ નક્કી થાય છે કે રાગનો તો નાશ થઈ ગયો, માટે ભવ ભયના હરનારા, જે ભવના ભય જેનાથી ટળી જાય છે, એવા ભાવિ તીર્થાદિના જે ભવિષ્ય તીર્થંકર થવાના છે એનું દ્રવ્ય તો જુદું જ છે. એવા ભાવિ તીર્થાદિનાથને સહજપણે સમતા સમાધિ ચોક્કસ છે. કારણ કે શુભાવો પણ જ્યાં ગૌણ થઈ ગયા ત્યાં સહજ સમાધિ અંતરમાંથી ચોક્કસ છે. એવા ભાવિ તીર્થાદિનાથ મૂકે છે વંદન કરો. આવા મુનિરાજ ભાવિ ભવિષ્ય તીર્થંકર થવાના એવા મુનિરાજને અહીં લીધા છે, જે અભિરામ છે, જેને રાગનો નાશ થઈ ગયો છે. એવા અભિરામ સુંદર ને મનોહર આત્મામાં મનોહર, ભાઈથી મનોહર નહીં, જે આત્મામાં મનોહર, આત્મામાં આત્માના સુખમાં અભિરામ છે, એવા અભિરામ આવી તીર્થાધિનાથ ભવિષ્ય જે તીર્થના અધિનાથ થવાના છે, ભવિષ્ય જે સાધક જેવના એના પેથી ત્રણેય લોકના જે તીર્થના અધિપતિ થવાના છે એવા જે મુનિરાજ હતી, ભવિષ્ય ત્રણ લોકના અધિપતિ થવા એવા મુનિરાજ, એને જે મુનિ પણ અંગીકાર કર્યો છે એવા મુનિરાજને બધામાં આત્મા જ ઉદ્ધરે છે, એનો આત્મા દરેકમાં, દરેક મુનિના ઉદ્ધરે વળી ભાવિ તીર્થાધિનાથ છે, એમાં દરેકમાં એક જે ભવભયના હરનારા થવાના છે, દરેક જીવોને ભવિષ્ય તીર્થના અધિપતિ થશે અને દરેક જીવોના ભવ ભયને હરનારા થશે અને શિવ પંથના દેનારા થશે એવા જે ભાવિ તીર્થાધિનાથને સમાધિ ચોક્કસ છે. દરેક મુનિઓને સમાધિ હોય તો ભાવિ તીર્થાધિનાથને કેમ ન હોય, ભાવિ તીર્થાધિનાથને સહજ સમાધિ ચોક્કસ છે, સમાધિ હોયા વગર રહેતી જ નથી. ઈ કે છે માર્ગને દેખાડનારા, પોતે માર્ગમાં પ્રવર્તનારા છે અને માર્ગને દેખાડનારા છે, માર્ગને દેખાડનારા એની પરિણતિ કઈ જુદી જ હોય શકે છે. પોતે માર્ગ પ્રકાશક થવાના છે, માર્ગને સાધનારા પોતે હોય છે, ઈ એના એની પરિણતિ કઈ જુદી જ હોય શકે છે. દરેકમાં કે છે આત્મા મુખ્ય છે, દરેકમાં આત્મા મુખ્ય છે, માટે તે જ આદરવા યોગ્ય છે કે જ્યાં શુદ્ધ આત્મા જ મુખ્ય હોય એ જ આદરવા યોગ્ય છે, આદરવા યોગ્ય નથી. મુનિને પણ આત્મા જ ઉદ્ભરે છે શુદ્ધ આત્મા, તો એ મુમુક્ષુની ભૂમિકામાં દરેક કાર્યમાં આત્મા જ ઉદ્ભ રાખો એ જ છે, એ જ કરવા જેવું છે ને, એ જ ઈચ્છવા યોગ્ય છે, એ જ ઉપાદે છે. આવે છે ને દરેક આશ્રમમાં જે આવે આશ્રમમાં પણ આત્મા ઉર્ધ્વ છે, એમાં આત્માને ઉર્ધ્વ રાખવો એ જ છે. આચાર્યદેવ કે છે મારા સંયમમાં ની માં તપમાં મારો આત્મા ઉર્ધ્વ છે, દરેક દર્શન જ્ઞાન ત્યારે પવિત્ર આશ્રમ, દર્શન જ્ઞાન સહિત પવિત્ર આશ્રમ છે. ભાવિ તીર્થાધિનાથ ની વાણી જે નીકળે એમાં જે આશ્રમ હોય, આશ્રમમાં આત્મા ઉર્ધ્વ હોય એ જ આશ્રમ, એ ઉર્ધ્વ હોય એ જ ઉપાદે છે. વ્રતમાં, નિયમમાં, તપમાં, બધામાં આત્મા ઉર્ધ્વ હોવો જોઈએ. આચાર્ય દેવને આત્મા ઉર્ધ્વ છે, તે મોક્ષની દશામાં પણ આત્મા અંદર પરિણતિ રૂપ ઉર્ધ ન હોય તો ભાવના રૂપે પણ ઉર્ધ હોવો જોઈએ, સંયમમાં, એના નિયમમાં, એના બ્રહ્મચર્યમાં, એના બધામાં આત્મા ઉર્ધ હોવો જોઈએ. દરેક કાર્યોમાં, શુભ ભાવોમાં, અશુભને ત્યાગ કરીને શુભ ભાવને આદરે પણ આત્મા શુદ્ધાત્મા જ મુખ્ય હોવું જોઈએ, તે જ ઉપાદે છે. ભાવિ તીર્થાધિનાથ લખે છે, ભાવિ તીર્થાધિનાથ, ભવિષ્યના ભાવિ તીર્થાધિનાથ એમ મળી ગયા એ તો મહાભાગ્યની વાત, એનો આશ્રય મળ્યો, એને સમીપ આશ્રમ આપ્યો એમાં આ ભાવિ તીર્થાધિનાથ મળ્યા એ મા ભાગની વાત. એમાં દરેકમાં ગુરુદેવ કહેતા હતા આત્મા ઉર્ધ રાખો, તો આત્મા જ ઉર્ધ રાખવા જેવું છે. જ્ઞાન સહિત માં છે, દર્શન જ્ઞાન જેમાં મુખ્ય છે એવું પવિત્ર આશ્રમ, પ્રાપ્તિ કરો, પ્રાપ્તિ કરો, સામ્યની દેનાથી શિવ પ્રાપ્તિ, સામ્યની પ્રાપ્તિ દેનાથી શિવની પ્રાપ્તિ, દર્શન જ્ઞાન જેમાં મુખ્ય છે એવું. આ માટે શુદ્ધાત્માને મુખ્ય રાખવું દરેક કાર્યની અંદર. વ્રતમાં નિયમમાં તપમાં બ્રહ્મચર્ય વ્રત હોય, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, નિષ્પરિગ્રહ એ બધા અંશો ભૂમિકામાં હોય છે. બધું એમાં દરેકમાં આત્મા ઉદ્ભવ હોય. મોક્ષની ભૂમિકામાં અહિંસા, સત્ય, આચૌર્ય, બ્રહ્મચર્ય, નિષ્પરિગ્રહ બધી જાતમાં હોય છે. આત્મા દેવ ગુરુ શાસ્ત્ર ની મહિમા, શુદ્ધાત્માનો ધ્યેય, આત્માની ઉર્ધતા બધામાં હોવી જોઈએ. દરેક ને હું કહું છું, દેવ ગુરુ શાસ્ત્ર ની મહિમા અને આત્મા ઉર્ધ, આત્માનો ધ્યેય કેવું છે? આત્માને ઉર્ધ રાખવાનું. વ્રત નું તો બધાને તો વ્રત નો પ્રસંગ આવ્યો ને એટલે કહું છું કે વ્રત માં પણ આત્મા ઉર્ધ હોય. શુભ ભાવમાં આત્મા ઉદ્ભવ પરિણતિ રૂપ છે. મુનિઓને સમ્યક દ્રષ્ટિને પરિણતિ રૂપ, મુનિઓને વિશેષ પરિણતિ રૂપ. એની દ્રષ્ટિ એને એની જ્ઞાન એને ચારિત્ર બધું રત્ન થાય, બધું મુખ્ય થયું. પણ મોક્ષ એ ભાવના રાખવી જોઈએ, આત્માની ઉદ્ભવતા રાખવી. શુભ કોઈ કાર્ય, દરેક શુભ ના કાર્યો કઈ પોતાના હાથની વાત, શુભ ભાવો કરે, પણ બાર ના કાર્યો હાથની વાત નથી. ભાવના પોતે કરે, દરેક માંથી મર્યાદા લાવી શકે. ગુરુદેવ બિરાજતા હતા જીદીવાદ હતું આશ્રમ હતું ને પછી અહીંયા આવ્યા ને ઘણા વર્ષો ગુરુદેવ બિરાજતા હતા એ પછી કોઈ જુદું જ લાગે ને. ગુરુદેવ ઘરે પધારે, હાર લેવા પધારે, એવા બધા પ્રસંગો, વ્યાખ્યાન વાંચવા પધારે, એ બધા પ્રસંગો બધા મંગળકારી. એ વખતે બધામાં પહોંચતા હતા કેવી રીતે એ વિચારવા જાય. અત્યારે બધું આમ કેટલા
દોડા દોડા
કીધું તું હવે ક્યારે ન્યા કીધું ક્યારે રૂબરૂમાં નથી કીધું કેવડાયું છે.
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.